ಶಂಕರೌ ವಂದೇ ಶ್ರದ್ಧಾ ವಿಶ್ವಾಸರೂಪಿಣೌ ಯಾಭ್ಯಾಂ ವಿನಾ ನ ಪಶ್ಯಂತಿ ಸಿದ್ಧಾ ಸ್ವಾಂತಸ್ಥಮೀಶ್ವರಂ ಸಿದ್ಧಾ ಸ್ವಾಂತಸ್ಥಮೀಶ್ವರಂ ದಿಕ್ಕಾಲಾದ್ಯನವಚ್ಛಿನ್ನಾನಂತಚಿನ್ಮಾತ್ರಮೂರ್ತಯೇ ಸ್ವಾನುಭೂತ್ಯೈಕಸಾರಾಯ ನಮಃ ಶಾಂತಾಯ ತೇಜಸೇ ಮುಖಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ಲಂಘಯತೆ ಗಿರಿ ಯತ್ ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಪರಮಾನಂದ ಮಾಧವಂ ಪರಮಾನಂದ ಮಾಧವಂ ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರು ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರು ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ 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 ರಾಮ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಜಯ ಜಯ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ ರಾಮ ಕೃಷ್ಣ ಹರಿ
ಸಂಗನೋ ರಂಗ ಲಾಗೆ ಛೆ ಜಡ ಪದಾರ್ಥೋ ಜೇನೆ ಆಪಣೆ ಕಹಿಯೆ ಪ್ರಕೃತಿನಾ ನಾಮಥಿ ಜೇನೆ ಆಪಣೆ ಓಳಖಿಯೆ ತೇನું પણ અવલોકન કરીએ તો આપણને સમજાય છે કે સંગમાં કેટલી શક્તિ છે અને તે પણ એવો સંગ જે સંગ બોલાયેલો ન હોય જેની પાછળ કોઈ વૈખરી વાણી કાર્ય કરતી ન હોય અને તે સંગ પણ ચમત્કારિક પરિણામોને પ્રગટ કરે આપણે જોઈએ સૂર્યોદય થાય આકાશની અંદર અને સૂર્યોદય થાય ત્યારે સૂર્યના સોનેરી કિરણો આકાશમાંથી બહાર નીકળે પ્રવાસે જાણે કે નીકળે અને સરોવરની અંદર નાના નાના કમળો હોય તેમની પાંખડીઓ બેડાયેલી હોય તે કમળોની પાંખડી પર સૂર્યના સોનેરી કિરણો પડે એ પાંખડીઓનો સ્પર્શ કરે એના ઉપર પોતાનું લાસ્ય નૃત્ય રમે અને તે સંઘનું ચમત્કારિક પરિણામ આપણને જોવા મળે કે જે પાંખડીઓ બેડાયેલી હોય કમળની તે પાંખડીઓ પ્રગટવા માંડે આપોઆપ. સૂર્યને કાંઈ પણ કહેવું પડે નહીં અને છતાં પણ પદ્મદલો એકદમ પ્રગટ થવા લાગે, પ્રફુલ્લિત થઈ જાય. આ કેવો પ્રભાવ છે સંઘનો! ચંદ્રનો ઉદય થાય પૂનમના આકાશની અંદર, ચંદ્ર આકાશમાં, સમુદ્ર નીચે પૃથ્વી ઉપર, ચંદ્રના કિરણોનો સંસ્પર્શ થાય સમુદ્રને અને એને લીધે, એ સંઘના પ્રભાવને લીધે સમુદ્રનો પ્રેમ જાણે કે પરાકાષ્ઠા પર પહોંચતો હોય, પ્રબળતા ધારણ કરતો હોય તેમ સમુદ્રના મોજાઓ ઉછાળા પર ઉછાળા મારવા માંડે. આપણને એમ લાગે કે સમુદ્રના તરંગો હવે પોતાના પ્રિયતમ ચંદ્રને મળવા માંગે છે. હમણાં જ જાણે આલિંગન આપવાને માટે અધીરા બની ગયા છે. કોઈ પણ પ્રકારના પ્રેમપત્ર, કોઈ પણ પ્રકારના સ્થૂલ પ્રેમ સંદેશાઓ ચંદ્રે અથવા તો સમુદ્રે પાઠવ્યા ના હોય અને તે છતાં પણ આ પ્રાકૃતિક સંગ આપણને જોવા મળે. રાત્રિનો સમય થાય, આપણે જોઈએ રાતરાણી પોતાના સમસ્ત અંગો પાંગની અંદર એક પ્રકારની ખુશ્બોને ભરીને પ્રગટ થાય, આજુબાજુના વાતાવરણને પણ સુવાસિત કરે. જ્યારે સ્થૂલ, જેને આપણે જળ કહીએ છીએ અથવા તો મૂંગા કહીએ છીએ, તે જીવોની અંદર સંગનો આવો પ્રભાવ થાય છે, ત્યારે જે ચેતન છે, માનવો છે, તેમની અંદર તો સંગની અસર કેટલી બધી થતી હશે. કેટલીક વાર તે સંગના પ્રભાવની આપણને સમજ પડે, કેટલીક વાર તે સંગની અસરની ખબર ના પડે, પરંતુ સંગ પોતાની અસરો હંમેશાને માટે ઉભી કરે. પુષ્પને આપણે હાથમાં પકડીએ, હાથમાં પકડ્યા પછી આપણને એમ થાય કે હવે આ પુષ્પનો સંગ અથવા સંસર્ગ એક ક્ષણને માટેનો છે, પુષ્પને એક બાજુએ મૂકી દઈએ, પરંતુ એક જ ક્ષણનો આ જે સંસર્ગ પુષ્પની સાથેનો થયો, તેણે કેવી અસર આપણા હાથની અંદર ઉભી કરી દીધી. જ્યારે આપણે હાથને નાકે લગાડીએ ત્યારે ખબર પડે કે પુષ્પની અંદર જે પરિમલ હતો, તે પરિમલનો સંસ્પર્શ આપણી હથેળી પર, આપણી અંગુલી પર પડેલો છે અને એને લીધે આપણો હાથ પણ ફોરમ બનતો બની ગયો છે. એની અંદરના જે પરાગ હતા, તે પરાગ આપણા હાથ ઉપર આવીને બેસી ગયા છે. જે જે વસ્તુના સંગમાં આપણે આવીએ છીએ, તે વસ્તુ ચાહે જળ હોય કે ચેતન હોય, પરંતુ તે પોતાનો પ્રભાવ, તે પોતાની અસરોને ઉભી કરે. કેટલીક વાર તે અસરો શુભ હોય, કેટલીક વાર તે અસરો અશુભ હોય, પરંતુ અસરોને ઉભી કરે છે. અને તે જ વૈજ્ઞાનિક નિયમોને દ્રષ્ટિ સમક્ષ રાખીને રામચરિતમાનસના સંત શિરોમણી કવિ મહાત્મા તુલસીદાસજી રામચરિતમાનસની અંદર કહે છે કે સંત પુરુષોનું કાર્ય પણ એ પ્રકારનું જ છે, સત્સંગ પણ એ જ પ્રકારનું કાર્ય કરે છે. તુલસીદાસજી મહારાજ પોતાની વિશિષ્ટ શૈલીમાં, પોતાની સ્વાનુભવ સંપન્ન વિશિષ્ટ ભાષામાં વાત કરતા કહે છે કે પરમાત્મા તો જાણે કે સમીર જેવા, પરમાત્મા તો ચંદનના વૃક્ષ જેવા, ચંદનના વૃક્ષોના વન જેવા છે, અને સત્પુરુષો અથવા તો સંત પુરુષો છે, તેમનો જે સંગ છે તે તો આ વિશાળ વૃક્ષ જે ચંદનોનું છે, એ ચંદન વૃક્ષોના વનની અંદર વિહરનારા વાયુ જેવું કામ છે સંતોનું. એ ચંદનના વૃક્ષોની અંદર વિહાર કરીને સંતોનો જે વાયુ છે, પવિત્ર અથવા વિશદ વાયુ, તે સર્વત્ર વિશુદ્ધતાને લઈ જાય, જીવનની વિશુદ્ધિનો સંચાર કરે, અને જે જે આ વાયુના સંસર્ગમાં આવે તે પણ પોતાના જીવનને વિશુદ્ધ બનાવવાની પ્રેરણાની પ્રાપ્તિ કરે છે. આપણને ઈચ્છા હોય કે ના હોય તો પણ વાયુ તો આપણા શરીરમાં દાખલ થઈ જ જાય આપણી નાસિકા દ્વારા. હવે તે દૂષિત વાયુ હોય તો અંદર દૂષિત અસરોને ઉભી કરે, પરંતુ જો વિશુદ્ધ વાયુ હોય તો વિશુદ્ધ અસરોને જન્માવે. વાયુ તો પોતાની અસરોને જન્માવે જ છે, જ્ઞાત અથવા અજ્ઞાત રીતે નિરર્થક તે અસરો થતી નથી. એવી રીતે તુલસીદાસજી મહારાજ કહેવા માંગે છે કે સત્સંગ પોતાની અસરો, અમોઘ અસરો, અસાધારણ અસરોને જીવનની અંદર ઉભી કરે છે. એની સાથે સાથે બીજી એક વાત સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસના તે જ દોહામાં કહી બતાવે છે કે સત્સંગ જે છે તે જેવી રીતે ચંદન વૃક્ષોના વનમાંથી વિહરનારો વાયુ ચંદન વૃક્ષોની વાસને સર્વત્ર લઈ જાય તેવો છે, એની સાથે સાથે સંત પુરુષોનું કાર્ય કેવું છે તો તુલસીદાસજી મહારાજ કહે છે કે જો સંસારને આપણે સાગરની ઉપમા આપીએ તો પછી સંત પુરુષોને મેઘની ઉપમા આપી શકાય. સંસારની અંદર સાગરની પેઠે ક્ષાર છે, સંસારની અંદર સર્વત્ર મધુતા નથી, અથવા મધુતા હોય તો તેનો અનુભવ સર્વ કોઈને થતો નથી, પરંતુ એની અંદર જે ક્ષાર છે, ક્ષારની વચ્ચે વસીને સંસારના વિરોધાભાસી વિપરીત વાતાવરણની વચ્ચે શ્વાસ લઈને પણ આ સત્પુરુષો જે હોય છે તે સંસારના સારને ગ્રહણ કરે, જેવી રીતે મધમાખી પુષ્પોના ઉપર બેસીને મધુતાને ગ્રહણ કરે અને પછી મધપૂડાને તૈયાર કરે, તેવી રીતે સંત પુરુષો પણ આ જે સંસારનો ક્ષાર હોય, સંસારની જે વિપરીત વાતો હોય તેમાંથી પણ શુભને ગ્રહણ કરે, શુભનો સંચય કરે અને પછીથી મેઘ જેમ પોતાના શરીરને સર્જે એવી રીતે સંત પુરુષો પણ મેઘના જેવા બની જાય, મધુતાથી મંડિત થઈ જાય અને પછીથી પોતે જે મધુતાનો સંગ્રહ કર્યો હોય તે મધુતા સંસારના ઉપર વરસાવે, જેથી સંસારને તેમની દ્વારા લાભ પહોંચે. રામ સિંધુ સજ્જન ઘન ધીર, રામ સિંધુ સજ્જન ઘન ધીર. તુલસીદાસજી કે છે કે રામ તો સિંધુ છે, સમુદ્ર છે, પરંતુ જે ધીર સજ્જન પુરુષો સંત પુરુષો છે તે સજ્જન પુરુષો અથવા સંત પુરુષો તો ઘન છે, વાદળ છે વરસાદનું. રામ સિંધુ સજ્જન ઘન ધીર, રામ સિંધુ સજ્જન ઘન ધીર. હરિચંદન તો સંત સમીર, હરિચંદન સંત સમીર, હરિચંદન તો સંત સમીર, હરિચંદન તો ફળ હરિ ભક્તિ સૌનું મનાય, ફળ હરિ ભક્તિ સૌનું મનાય, ફળ હરિ ભક્તિ સૌનું મનાય, ફળ હરિ ભક્તિ સૌનું મનાય. તેને સંત વિના ન પમાય, તેને સંત વિના ન પમાય, તેને સંત વિના ન પમાય, તેને સંત વિના ન પમાય. એમ વિચારી જે કરે સદા કાજ સત્સંગ, રામ ભક્તિ તેને થતી સાચે સુલભ વિહંગ, રામ ભક્તિ તેને થતી સાચે સુલભ વિહંગ. જુદી જુદી રીતે સંત પુરુષો પોતાના જીવનની અંદર કાર્ય કરતા હોય, પરંતુ તેમના સંપર્કમાં આવ્યા પછી તે જે પણ સંસર્ગ અથવા સંપર્કમાં આવે તેમના ઉપર ચિરસ્થાયી અસરો પડતી હોય છે. જીવનના જીવન પર્યંત ચાલે તેવી અસરો મનના ઉપર અંતરાત્માના પર પડતી હોય. આપણા શાસ્ત્રોએ કહેલું છે કે મહાપુરુષો કેવી રીતે અસરો પહોંચાડે, સંત પુરુષો કેવી રીતે અસરો પહોંચાડે, તો શાસ્ત્રકારો કહે છે કે એક તો દ્રષ્ટિથી અસર પહોંચાડે, દ્રષ્ટ્યા દ્રષ્ટિથી જોઈને અસર પહોંચાડે, બોલે કઈ નહીં, કેવલ દ્રષ્ટિપાત જ કરે અને દ્રષ્ટિપાત કરે એની અંદર માનવના મનની અંદર પરિવર્તનોની પ્રક્રિયા પ્રારંભાય અને પરિવર્તનની પવિત્ર પ્રક્રિયા પ્રારંભાય એટલે માનવની કાયાપલટ થતી ચાલે, માનવ ઉદાત્તતા તરફ વળે, એની જે સુષુપ્ત ચેતના અથવા આત્મશક્તિ હોય જેને હઠયોગના ગ્રંથોમાં કુંડલીની શક્તિ કહેવામાં આવે છે, જે મૂલાધાર શાયીની ભુજંગાકાર ધારિણી નામથી ઓળખાય છે, એ કુંડલીની શક્તિ પણ કેવળ દ્રષ્ટિપાતથી સંત પુરુષો જાગૃત કરી શકે અને જે સુષુપ્ત આત્મશક્તિ હોય તેને પણ કેવળ દ્રષ્ટિપાતથી જાગૃત કરી શકે, શાંતિ પણ આપી શકે સંત પુરુષો કેવળ દ્રષ્ટિપાત દ્વારા. અને મનુષ્યના અંતરાત્માની અંદર જે વાસનાઓના આવરણો હોય તે આવરણોનું ભેદન પણ संत पुरुषों केवल पोतानी दृष्टि थी करी सके। इतली बड़ी शक्ति संत पुरुषों नी अंदर हो इचे तो सर्वदा तेमने बोलवू जो ये ते वो कोई नियम नथी, न बोलता होय तो पण तेमना जीवन नी अंदर जे शक्ति होय छे ते शक्ति नी संक्रांति नित्य निरंतर थती ज होय, अने ए संक्रांति द्वारा ते अनेक प्रकारना जीवोनु कल्याण करी शके। केटलीक वार वाणी द्वारा पण ते चमत्कारोनु सर्जन करे। संत पुरुषो सत्संग द्वारा जे वाणी ने वहावे, ए वाणी द्वारा कोई ने असरो एवी थई जाय के जीवन सारू बदलाई जाय, समस्त जीवन नु परिवर्तन थई जाय। ते वाणी केटलीक वार समझाती पण होय अने केटलीक वार ते वाणी ना पण समझाती होय। समझाय के न समझाय तेनाथी काई फेर पड़तो नथी, वाणी तो पोतानी असरो उभी करती ज होय छे। इंग्लेंड मां जारे अमे प्रवचनो करता हता तारे इंग्लेंड मां एटले लंडन नगर मां एक देव मंदिर हतुं, अने देव मंदिर नी अंदर एना होल मां अमारा प्रवचनो चाली रह्या हता, अने देव मंदिर नी अंदर केटलाय माणसो प्रवचनो सांभळवा माटे आवे, परंतु ए श्रोता नी अंदर एक एवो माणस आवतो हतो जेने कदाच आपणी भाषा समझाय पण नहीं, गुजराती पण ना समझाय तो हिंदी पण ना समझाय, कारण के अंग्रेज हतो। ते एक बाजू आवीने बेसी रहे, केवल बेसी रहे शांति थी, मारू प्रवचन चालू थाय एटले आंख बंद करीने शांति थी बेसी रहे, कोई कोई वार आंखने उगाड़ीने मारा तरफ जोया करे। एक कलाकनो प्रवचन जारे परेश परिसमाप्ति पर पहुंचे अने ते पछीथी जारे धून बोलाय अने धून बोलाय पछीथी प्रसाद नु वितरण थाय तो प्रसाद पोते ले प्रेम पूर्वक, अने पछीथी उभो थाय, उभो थईने परमात्मा ने हाथ जोड़े प्रभुना श्री विग्रह ने, अने पछी विदाय थई जाय। चार पांच दिवस सुधी आ रीते मैं जोयु, मने एम थयु के आ अंग्रेज छे, आपणे अंग्रेजी भाषा में तो प्रवचन करता नथी आ स्थल पर, आने कई समझाती हशे आपणी भाषा, आपणे शुं बोलीए छीए तेनो कई ख्याल एने आवतो हशे। भगवत गीता पर प्रवचनो त्यां चाली रह्या हता। एक दिवस मने विचार थयो कि आपणे अंग्रेजनी साथे वात करीए चालो, एटले प्रवचननी परिसमाप्ति पछी मारे बहार निकळवानुं हतुं, त्यां द्वार पासे ज अंग्रेज एक तरफ बैठेला, त्यां हुं गयो, उभा थई गया, भारतीय ढबे तेने प्रणाम कर्या मने। मैं एमने एक प्रश्न पूछ्यो, मैं को तमे आ प्रवचन ने समझी शको छो, कैन यू कॉम्प्रीहेंड द कॉन्वर्सेशन और डिस्कोर्स ऑफ माइंड, मैंने पूछ्यो तो कई डज नॉट मैटर मच, एने जवाब आप्यो, मने के एनाथी बहु फेर पड़तो नथी। केवो जवाब छे, एने काई असंतोष ज नहोतो कि हूँ आ प्रवचन नहीं समझी सकते, नहीं सांभळू छू पण समझी सकते नहीं कि आ प्रवचन में शू कहवा मांगे छे। मैं को परहेप्स इट इज बियॉन्ड योर कॉम्प्रिहेंशन, तमे न पण समझी सको कारण के आ भाषा जुदी छे, तमारी आ भाषा नहीं, तमारी तो इंग्लिश भाषा हो, आ भाषा में तमे न समझी सको। तो ये पाछू एने कह्युं इट डज नॉट मैटर एट ऑल, एनाथी काई पण फेर पड़तो नहीं। मैं को केम, એટલે એને તરત જ કહ્યું બહુ સુંદર કહ્યું કે જયારે હૃદયની સાથે વાત કરતું હોય ત્યારે ભાષા અધૂરી બની જાય છે, ભાષાની સીમાથી આગળ ચાલ્યા જવાય છે જયારે હૃદય સાથે વાત કરતું હોય। તો મેં પછી એમને પૂછ્યું, મેં કહ્યું તમને ખરેખર એવું લાગે છે, તો કે તમે જે પ્રવચન કરો છો, વાર્તાલાપ કરો છો, તે વાર્તાલાપ હોતા નથી, એ તો મેસેજ જ હોય છે, પરમાત્મા તરફના સંદેશાઓ, અને તે સંદેશાઓ હૃદય સોંસરા ઉતરી જાય છે મારા, હું એટલો બધો ડૂબી જઉં છું એની અંદર કે ભાષાના જે બંધનો છે બહારના તે વખતે મને યાદ આવતા જ નથી। અને તમે વચ્ચે વચ્ચે કૃષ્ણ બોલો, વચ્ચે વચ્ચે અર્જુનનું નામ દો, એટલે હું તો એક જ વસ્તુને યાદ કર્યા કરું, પ્રવચન શરૂ થાય એટલે તરત જ મને યાદ આવ્યા કરે, કુરુક્ષેત્રને યાદ કરું, જાણે કે મોટું મેદાન છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ રથમાં વિરાજેલા છે, સારથી બનીને અર્જુનના, અર્જુન પાછળ બેઠેલો છે અને હાથ જોડીને બેઠેલો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના જીવનોપયોગી સંદેશાઓને સાંભળી રહ્યો છે, ભાવ સમાધિ મને થઈ જાય છે, કલાક ઓછો પડે છે, કલાક ક્યારે પૂરો થયો તે પણ સમજાતું નથી। વાહ, અંગ્રેજની ભાવના કેવી છે, અંગ્રેજની ભાવના કેવી, ખ્રિસ્તી છે પરંતુ એને એટલો બધો રસ લાગેલો છે કે ત્યાં આગળ કાશાય વસ્ત્ર જાણે કે પરીને બેસતા આવીને શાંતિથી બધા જ પ્રવચનો એને અટેન્ડ કર્યા. સાતે સાત દિવસના કાર્યક્રમોમાં તે આવ્યા. મેં કહું તો બહુ સારું, જો તમને આવી અનુભૂતિ થતી હોય તો ઘણી સારી વાત કહેવાય. એક માણસને પણ જો આવી અનુભૂતિ થતી હોય તો આપણું કામ સફળ થયું ગણાય, બહુ સારું થયું ગણાય. મને બહુ જ આનંદ થાય છે તમારા વિચારને જાણ્યા પછીથી, ઘણો આનંદ મને થાય છે. તો મને કે ભાષા ગમે તે હોય, સ્થાન ગમે તે હોય, મારી ભાષા તો એક જ છે, જગતની સત્સંગની ભાષા એક જ છે અને તે પ્રભુની ભાષા છે. પ્રભુ તો એક જ છે, પ્રભુ સર્વત્ર સર્વવ્યાપક બનીને રહેલા હોય છે, આટલું સમજી જઉં છું. અને બધી જ ભાષાઓ જીવનોપયોગી હોય છે, જીવનના અભ્યુત્થાનમાં ઉપયોગી સહયોગ પ્રદાન કરતી હોય છે, આટલું મને સમજાય છે. એટલે ઘણું છે, બીજું કાંઈ નહીં સમજાય તો કાંઈ જ હરકત નથી. એને ધન્યવાદ આપીને હું ત્યાંથી વિદાય થઈ ગયો. મને થયું કે જુઓ કેવા કેવા આત્માઓ સત્સંગ પરાયણ પણ હોય છે, એમને કેવી કેવી અસરો ભાષા ન સમજતા હોય તો પણ થતી હોય છે, અને ભાષા ન સમજતા હોય તો પણ રસ એમની અંદર પેદા થતો હોય છે, રસ પેદા થતો. અને એને કોઈ ભેદભાવ નથી, એ ખ્રિસ્તી ધર્મ પાળે, અને છતાં પણ આપણા પ્રવચનો હિન્દીમાં નહીં ગુજરાતીમાં થતા હોય કે હિન્દીમાં થતા હોય ને ગીતા પર થતા હોય તો પણ એ સાંભળે છે, કૃષ્ણના નામને સાંભળીને આનંદ પ્રગટાવે છે. જયારે આપણા માણસોની શી દશા છે, આપણા માણસોની દશા ભારતની બહાર પણ જ્યાં જ્યાં અમે જઈએ, પરદેશોમાં તો જોઈએ, વાડાઓ થઈ ગયેલા છે. વાડાઓ માણસોએ વાડા કરી દીધા, જેવી રીતે ઘેટા બકરાના વાડાઓ છે ભરવાડોએ કરેલા, ઘેટાઓ બીજા વાડામાં ન જાય, બકરાઓ બીજા વાડામાં ન જાય, એવી રીતે આપણા માણસોએ વાડાઓ કરેલા છે કેટલેક ઠેકાણે ધર્મને નામે, સત્સંગને નામે. એટલે આભડછેટની જેમ હરિજનોની પેઠે તમે બીજાના સત્સંગમાં ન જાઓ, ન જઈ શકો, આ પ્રકારની એક માનસિક જડતા, એક પ્રકારનું રિલિજિયસ ફેનેટિસિઝમ જેને કહેવામાં આવે છે, એ કટ્ટરતા પરદેશોમાં પણ દેખાય છે. અને ઘણી વાર માણસો તપાસ કરે, યોગેશ્વરજી કોના છે, આપણા છે, તપાસ કરે છે. માણસો કહે છે યોગેશ્વરજી તો યુનિવર્સલ છે, યુનિવર્સલ. સંતો તો કોઈના હોતા નથી, કોઈના વેચાયેલા હોતા નથી. જેમ પરમાત્મા યુનિવર્સલ, એમ સંતો યુનિવર્સલ, એમ સત્સંગ પણ યુનિવર્સલ હોય છે. અને પૂછે છે માણસો કે આપણે તો રાધાસ્વામીમાં માનીએ છીએ, તો યોગેશ્વરજી રાધાસ્વામી મત માં આવી શકશે પ્રવચન કરવા? અને તે લોકો અમને આમંત્રણ આપે છે, તમે રાધાસ્વામી મતની ટેકનિક ઉપર જ પ્રવચન કરીએ છીએ, રામકૃષ્ણ સેન્ટર્સ બોલાવે છે તો ત્યાં જઈએ છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો મોટા મોટા ન્યુયોર્કની અંદર છે, ઇતરત્ર પણ છે, કેનેડાની અંદર છે, ઇંગ્લેન્ડમાં છે, એ લોકો પ્રેમથી બોલાવે છે. અમે ત્યાં જઈને શિક્ષાપત્રી વચનામૃત અને શ્રીજી મહારાજના જીવન ઉપર પ્રવચનો કરીએ છીએ, અમને બહુ જ આનંદ આવે છે. અમે કહીએ છીએ કે સંતો તો સૌના છે, જે પોતાના માને તેના છે, પરંતુ વધારે ભાગે આવું ચાલતું નથી. એટલે આપણા માણસોને ટેવ પડી ગયેલી છે કે આપણા છે કે કોઈ બીજાના છે, કોઈ માર્ક છે એમના ઉપર જેનાથી આપણે નક્કી કરી શકીએ કે આપણા જ છે. એટલે તો હું માર્ક રાખતો જ નથી, બધા એમ માને કે આપણા જ છે. અને પરિણામ એટલું બધું સારું આવે છે કે સર્વ સંપ્રદાયના સંતો આપણા પ્રત્યે એક પ્રકારનો પ્રેમ ભાવ રાખે છે અને સર્વત્ર પ્રવચનો કરવાને માટે આપણને નિમંત્રે છે. અને આપણે સર્વત્ર જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં તેમની જ વાતો કરીએ છીએ. હમણાં સત્ય સાંઈ સેન્ટર સાઉથ આફ્રિકામાં ચાલે છે, જાનિસબર્ગમાં, તેમના જે અધ્યક્ષ હતા એમણે મને નિમંત્રણ આપ્યું. મને કે તમે સેના પર બોલશો? મેં કહું હું સાંઈબાબા પર બોલીશ. કેમ? તમારું કેન્દ્ર સત્ય સાંઈ કેન્દ્ર છે, તમને એમાં વધારે રસ હોય, હું એના પર બોલીશ. મને કે તમે બોલી શકો? મેં કહ્યું તો સાંભળશો ત્યારે ખબર પડશે ને, હું એના પર બોલીશ. અને મેં 5 દિવસ લગભગ પ્રવચનો એના પર આપ્યા. એ લોકોને બહુ જ આનંદ થઈ ગયો, મને કે ઘણી સારી વાત. અને એટલી એની અસર થઈ કે એમણે સામેથી માગણી કરી કે આ સત્ય સાંઈનો ઘણો મોટો ફોટો અમે કેન્દ્રમાં રાખ્યો છે, તેવો જ એક તમારો બીજો મોટો ફોટો એમની બાજુમાં રાખવાની અમારી ઈચ્છા છે. મેં કહું શા માટે રાખો છો? ફોટાઓને રાખવાથી શું થશે? કે નહીં, અમે તમને યાદ કરી શકીએ, ભારતમાં જાઓ તો પણ દર્શન કરી શકીએ. તો ઉદારતા ને વિશાળતા હંમેશા સફળ થાય છે. માનવના મનને તે જોઈએ છીએ. માનવનું મન વિશાળતાનો ઉપાસક હોવું જોઈએ. વિશાળતાના દ્વાર એને ઉગાડી નાખવા જોઈએ. જયારે આપણે કહીએ કે સારો સંસાર પ્રભુનો છે, સારું બધું આપણું જ છે, તો પછી આપણા વ્યવહારમાં પણ તે મૂર્તિમંત થઈ જવું જોઈએ, તો એના પરિણામો સારા આવે છે. અને ત્યાં સુધી થયું કે સત્ય સાઈ સેન્ટર જે જાનીસબર્ગમાં ચાલે છે, એમણે સામેથી માગણી કરી કે અમારે ધ્યાન કેન્દ્ર અહીંયા શરૂ કરવું છે, તમારું ધ્યાન કેન્દ્ર અહીંયા શરૂ કરવું છે. અમે કહ્યું કરો. અમે ધ્યાનના વર્ગો ત્યાં ચલાવ્યા. આજે જાનીસબર્ગમાં ધ્યાન કેન્દ્ર સત્ય સાઈ સેન્ટરના આશ્રય આપણું ચાલે છે. દર શનિવારે બધા ભેગા થાય સાંજના એક કલાક સુધી, અને આપણી જે પદ્ધતિ છે તે પ્રમાણે બધા ધ્યાન કરે છે, ભજન કરે છે, અને પછી છૂટા પડી જાય છે. કેટલો આનંદ આનંદ થાય છે. એમને એમ લાગે છે કે આપણે સારું કાર્ય કરી રહ્યા છીએ. આવી રીતે વિશાળતા, ઉદારતા હંમેશા કાર્ય કરતી હોય. અંગ્રેજોને એવું નથી લાગતું કે આ હિન્દુસ્તાનમાંથી આવ્યા તો આપણે એમનું પ્રવચન ન સાંભળીએ. તે હંમેશા સારું જુએ છે, સારાની શોધમાં હોય છે. ત્યાં પછી રંગભેદ કામ કરતા નથી, ત્યાં જાતિભેદ કામ કરતા નથી, ભાષાના ભેદો પણ બહુ કામ કરતા નથી. એ આપણી ભાષાને સમજી જાય એટલે સારું. આપણી પાસે બેસતા હોય છે અને આપણી વાતોને સાંભળતા હોય છે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં આવી વિશાળ દ્રષ્ટિ આપણી સમક્ષ મૂકે છે અને કહે છે કે સંતો બોલે તેને સમજાય અથવા ન સમજાય તો પણ હંમેશા તેમની શકવર્તી અસરો માનવના જીવન ઉપર પડતી જ હોય. સંતોની દ્રષ્ટિની અસર પડે તે દ્વારા સત્સંગ કરે, સંતોની વાણીની અસર પડે તે દ્વારા સત્સંગ કરે, સંતો પોતાના અભિનય દ્વારા પણ અસરો પહોંચાડે, સંતો પોતાના સ્પર્શ દ્વારા અસરો પહોંચાડે. જો તમે શ્રીજી મહારાજના જીવનને વાંચ્યું હોય તો તમને ખબર પડશે કે એ પોતાના જે ભક્તો હતા તેમને માટે એક વિશેષ શબ્દ વાપરતા હતા, સત્સંગી શબ્દ વાપરતા, સત્યના સંગી, સત્યનો સંગ કરવાની ઈચ્છાવાળા. અને એમના કેટલાય ભક્તોને સ્પર્શ કરતા અથવા દ્રષ્ટિપાત કરતા તો દેહભાન ભૂલાવી દેતા, સહજ સમાધિની પ્રાપ્તિ થતી, અનુભૂતિ થતી, એક પ્રકારનો વિશેષ અનુગ્રહ એમની અંદર હતો. અને તેવા સંત પુરુષો બીજાને માટે કલ્યાણકારક થતા, સ્પર્શ દ્વારા અથવા તો સંકેત દ્વારા પણ બીજાનું કલ્યાણ કરે. સ્વામી નિત્યાનંદ મહારાજ હતા, ગણેશપુરીમાં રહેતા. એમના એક શિષ્ય આત્માનંદ હતા, જેની વાત મેં ગઈકાલે થોડી કરી હતી. આત્માનંદ જે એન્જિનિયર હતા, એમના જીવનમાં એકવાર એમને વિચાર થયો કે અત્યારે તો ચાલે છે પણ મોટો થવું ત્યારે કેવી રીતે ચાલશે, માંદો પડીશ તો કોણ સેવા કરશે, એટલે લગ્ન કરું તો સારું. પોતાના મનમાં સંકલ્પ કર્યો. પછી એમણે વિચાર્યું કે દર રવિવારે શનિવારે જઉં છું ગણેશપુરી, ગુરુદેવ માનું છું, નિત્યાનંદજીને તો તેમની રજા લઈ લો. રજા લેવાને માટે ગયા ગણેશપુરી, ત્યારે કેટલાય ભક્તો ત્યાં બેઠા હતા. દૂરથી આત્માનંદજી ગયા ત્યાં આગળ રજા લેવાની ઈચ્છાથી તરત જ નિત્યાનંદે પાસે લાકડી પડેલી હતી તે ઉપાડી, ઉપાડીને તરત જ આત્માનંદ પાસે આવ્યા એટલે મારવા માટે ઉગામી. નિત્યાનંદની આ ચેષ્ટા જોઈને આત્માનંદજી તો ગભરાઈ ગયા, દોડવા માંડ્યા કે મારી નાખશે મને અત્યારે તો. નિત્યાનંદે કહ્યું કે શાદી કરવી છે, લગ્ન કરવા છે, શાદી કરવી છે, બરબાદી કરવી છે, કઈ સાર નથી લગ્નમાં. આટલું કહ્યું પેલો તો નાસી ગયો રુદ્ર રૌદ્ર રૂપ જોઈને નિત્યાનંદજીનું. પછી નિત્યાનંદ બેઠા, લાકડી મૂકી દીધી. બીજે દિવસે પાછા આત્માનંદ ગયા ત્યારે શાંત હતા નિત્યાનંદ, પણ એને સંકલ્પ કરી લીધેલો આત્માનંદજીએ કે ગુરુદેવની ઈચ્છા નથી, મારે લગ્ન ન કરવું. તો આ જીવન પછી અવિવાહિત રહ્યા આત્માનંદ સ્વામી. આ ઉપદેશ, આ સત્સંગ, કેવો સત્સંગ! આપણે કોઈની પાસે સત્સંગ કરવા જઈએ કે પ્રશ્નનો ઉત્તર પૂછવા જઈએ અને કોઈ આવી રીતે લાકડી લે, બહુ જ આપણી કસોટી થાય, ધીરજની, હિંમતની ને શ્રદ્ધાની. મહાત્માઓની વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિ હોય છે, વિભિન્ન પ્રકારની ચેષ્ટા હોય છે. પોતપોતાની ચેષ્ટા દ્વારા મહાત્માઓ બીજાનું કલ્યાણ કરતા હોય, અને સર્વાવસ્થામાં સર્વત્ર મહાત્મા પુરુષો વંદનીય જ છે, આપણે વંદન કરવા જ જોઈએ. પછી બહુ ઊંડાણમાં આપણે ઉતરવાની કોશિશ નહીં કરવી જોઈએ, એમને માર્ક્સ આપવાને માટે તૈયાર ન બનવું જોઈએ. આ પ્રકારની મહાત્મા પુરુષોની પ્રવૃત્તિઓ કેટલીક વાર દ્રષ્ટિથી, કેટલીક વાર શક્તિથી, કેટલીક વાર સ્પર્શથી, કેટલીક વાર વાણીથી મનુષ્યોના જીવનોને ઝંકૃત કરી નાખે, અને તેમની સુષુપ્ત ચેતનાને જાગૃત કરે અને સુષુપ્ત ચેતનાને જાગૃત કરીને તેમને આગળ ને આગળ વધારે અને તે આગળ વધે તેની અભિરૂચિ રાખે. પાછા જોતા જાય કે આ સંત પુરુષો જોતા જાય હંમેશા કે જેમણે આપણું શરણ લીધું, જે આપણી અંદર શ્રદ્ધા ભક્તિ રાખે છે તે આગળ વધે છે અથવા નથી વધતા તેનું પણ સૂક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કરતા ચાલે અને ઈચ્છે કે બધા આપણા જેવા નહીં પણ આપણા કરતા પણ આગળ પડતા થઈ જાય. આપણા જેવા નહીં, આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી પણ આગળ જાય એવો વિકાસ કરે કે આપણી હાથ નીચે રહે, સબઓર્ડિનેટ રહે તેમ નહીં, આપણા ઇક્વલ બને તેમ પણ નહીં, આપણાથી પણ આગળ ચાલ્યા જાય, ખૂબ વિકાસ કરે, અંતરના અંતરતમમાંથી તેવું ચાહે સંત પુરુષો સદાને માટે. તો આવા સંત પુરુષો સંસારમાં જ્યાં પણ વસતા હોય અથવા વિહરતા હોય ત્યાં આગળ માનવ જાતિનું પરમ મંગલ કરતા હોય, પરમ કલ્યાણ પોતપોતાની રીતે કરતા હોય, પ્રવચન દ્વારા કરતા હોય, પ્રવચન સિવાય પણ કરતા હોય, જુદી જુદી રીતે પોતાની ઉપસ્થિતિથી પણ કરતા હોય, પોતાના એક વચન દ્વારા પણ કરતા હોય, આમ કરતા હોય. મને એક મહાન સંન્યાસી પુરુષ મળ્યા હતા હિમાલયના વાસ દરમિયાન. એક મહાન સંન્યાસી મળેલા, એમને મારા પર પ્રેમ ભાવ થઈ ગયેલો એટલે રોજ મને મળવા માટે સાંજના સમય આવે. એક દિવસ મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમને વૈરાગ્ય કેવી રીતે થયું? મને કે યોગેશ્વરજી, વૈરાગ્ય એક વાક્યથી થયો. એક સંતનો સમાગમ થઈ ગયો અને એક વાક્ય જેણે કહ્યું એનાથી મને વૈરાગ્ય થઈ ગયો. મેં કહ્યું એક વાક્યથી તમને વૈરાગ્ય થયો? ઘણા માણસોને તો લાખો વાક્યથી પણ વૈરાગ્ય થતા નથી. તો કે એક વાક્ય મને અડી ગયું, સ્પર્શી ગયું અને મેં સંકલ્પ કરી દીધો કે હવે છૂટા થઈ જવું જોઈએ. એવું કયું વાક્ય હતું? એમણે કહ્યું કે જુઓ, હું અતિશય ધનવાન હતો, ગૃહસ્થાશ્રમમાં હતો ત્યારે, અને ઘણા મિત્રો મારી પાસે આવે, પ્રશંસા કરે, કોઈ કોઈ વાર અમે સંગીત વિશારદોને બોલાવીએ, ગીતો ગાય, સંગીતના વાદ્યો વગાડે. એક વાર અમે પાર્ટી યોજેલી, પૂનમની રાતનો સમય હતો એટલે અમારો જે બંગલો હતો એની બહાર જે લોન હતી એ લોનના ઉપર અમે બધા બેઠેલા, સંગીતનો સમારોહ ચાલી રહ્યો હતો અને વાદ્યકારો જુદા જુદા ગીતો ગાતા હતા અને ગીતો ગાવાનું જ્યારે પરિસમાપ્તિ પર પહોંચ્યું ત્યારે એ શ્લોક કંઈક બે ચાર બોલવા માંડ્યા. એમાં એક શ્લોક આ પ્રશંસકો બોલવા માંડ્યા. એ શ્લોક જ્યારે પ્રશંસકો બોલ્યા ત્યારે થયું એવું કે ત્રણ પંક્તિ બોલ્યા પણ ચોથી પંક્તિનું વિસ્મરણ તેમને થઈ ગયું એટલે ચોથી પંક્તિ બોલી શક્યા નહીં. વારંવાર ત્રણ પંક્તિઓ બોલતા જાય, ચોથી પંક્તિને યાદ કરતા જાય અને છતાં પણ ચોથી પંક્તિ તેમને યાદ આવે નહીં. ચેતો હરાયુવતયઃ સ્વજનો અનુકૂલઃ સદબાંધવા પ્રણતિ ગર્ભમિદં ચ ભૃત્યા ગર્જંતિ દંતિ નિવઃ તરલા તુરંગા. બોલ્યા કરે પણ ચોથી પંક્તિ યાદ આવે. સુંદર સ્ત્રીઓ છે, ચિત્તાકર્ષક સુંદરતા વાળી, બંધુઓ છે, મિત્રો છે, સ્વજનો છે, સંબંધીઓ છે, ધન વૈભવ ઐશ્વર્ય છે, બધું છે, કોઈ પણ વસ્તુની કમી નથી, યૌવન છે, સૌંદર્ય છે, સુંદર જીવન છે, ભોગોપભોગના અદ્યતન અર્વાચીન સાધનો પણ ઉપલબ્ધ છે, બધું છે, પણ પછી ચોથી લીટી યાદ આવે નહીં એટલે આ પૂરો થાય નહીં, શ્લોક ભૂલી ગયા. ત્યારે ત્યાં મારો બંગલો હતો તેની બહાર જે રસ્તો હતો ત્યાંથી કોઈ સંત પસાર થતા હતા. એ સંત ઉભા રહ્યા છે, એને ચોથું ચરણ હતું એની પૂર્તિ કરી દીધી. સંમીલને નયનયોર નહી કિંચિદસ્તિ, સંમીલને નયનયોર નહી કિંચિદસ્તિ. આ બે આંખ જયારે બંધ થઈ જશે ત્યારે આમાંનું કાંઈ પણ નહીં હોય. આ આંખ ઉગાડી છે, જીવન ચાલે છે ત્યાં સુધી આ બધું છે, પછી કાંઈ પણ નહીં હોય. માટે ચેતજે. આ શબ્દો મેં સાંભળ્યા અને એકદમ જાગ્રત થઈ ગયો, ચેતી ગયો. મેં તરત તપાસ કરાવી કે કોણ સંત, કોણ પુરુષ બહારથી આ બોલી રહ્યા છે. એમને અંદર બોલાવ્યા, એમનું સ્વાગત કર્યું. એમણે મને કહ્યું કે મેં સાચી વાત કહી છે, તમને કદાચ ખોટું લાગ્યું હોય. તો કે ના, મને ખોટું નથી લાગ્યું, તમે સાચું જ કહ્યું અને મારો અંતરાત્મા જાગૃત થઈ ગયો. હું આ માયાની મોહિનીમાં પડ્યો હતો અને જીવનનું જે સાચું લક્ષ્ય હતું પરમાત્માની પ્રાપ્તિનું અને પરમાત્માની પ્રાપ્તિને માટે સાધનાત્મક અભ્યાસક્રમનો આધાર લેવાનું તેને ભૂલી ગયો હતો. તમે મને તે યાદ દેવડાવ્યું, તમારો અનંત ઉપકાર માનું છું. એને ઘણું મને સંતને આપવાને માટે પ્રવૃત્તિ કરી. સંતે કઈ લીધું નહીં, સંત ત્યાંથી વિદાય થઈ ગયા. અને એકાદ અઠવાડિયામાં જ આ પુરુષે કહ્યું કે મારા પુત્રોને મેં પછી તે બધું જે કઈ સોંપવાનું તે સોંપી દીધું અને મેં સંકલ્પ કર્યો કે શરીર પરિસમાપ્તિ પર પહોંચે તે પહેલા જીવનનું જે અંતિમ લક્ષ્ય છે પરમાત્માની કૃપાની પ્રાપ્તિનું તે પૂર્ણ કરી દેવું જોઈએ. એટલે બધું મૂકીને હું ઉત્તરકાશી આવીને રહું છું. એ ઉત્તરકાશીમાં રહેતા હતા, હિમાલયમાં ગંગોત્રી જતા રસ્તામાં ઉત્તરકાશી આવે છે ત્યાં રહેતા હતા. એક જ વાક્ય, આંખ બંધ થશે તો કાંઈ પણ નહીં રહે, ભર્તુહરિ મહારાજના વૈરાગ્ય શતકનો આ શ્લોક છે. તે પેલા ગવૈયાઓએ ગાયો અને એની અસર, એક વાક્યની અસર, આ સંતે જે વાક્ય સંભળાવ્યું તેની અસર એટલી બધી પડી આ પુરુષના ઉપર કે ખલાસ, સારું જીવન બદલાઈ ગયું. હવે તે ધ્યાન કરે, જપ કરે, સત્સંગ કરે, સરસ મજાના પુસ્તકોનું અધ્યયન કરે. એમનો નિયમ હતો કે રોજ 3 કલાક સુધી શ્રીમદ ભાગવતનો પાઠ કરવો સંસ્કૃતમાં અને તે પછી જ ભોજન કરવું નિયમ હતો. અમુક માળા જપ કરવા, અમુક ધ્યાન ધરવું અને તે પછી જ ભોજન કરવું. પોતાના જીવનને જેટલું પણ પવિત્ર ને પ્રભુમય બનાવી શકાય તેટલું પવિત્ર ને પ્રભુમય બનાવવાની પ્રવૃત્તિ તે કરતા હતા. સત્સંગ શું ના કરી શકે. એટલે સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કહે છે કે મંદરાચલ પર્વત છે, સમુદ્ર છે, સત્સંગ સમુદ્ર છે અને એની અંદર મંદરાચલ પર્વત જેમ હતો પ્રાચીન કાળમાં તેવી રીતે આ કથા છે. એમાંથી સુધા સત્સંગના સરોવરમાંથી અથવા સમુદ્રમાંથી સુધા શાંતિરૂપી સુધાનું સર્જન થાય છે અને તે સુધાનું પાન કરીને માનવ પોતાનું કલ્યાણ સાધી શકે છે. સત્સંગ સિવાય હરિકથા નથી, તે સિવાય મોહમાંથી નિવૃત્તિ થતી નથી, મોહમાંથી નિવૃત્તિ થાય નહીં, પરમાત્માના ચરણોમાં અનુરાગ થતો નથી, અનુરાગ થતો નથી તો પરમાત્માની કૃપાની અનુભૂતિ થતી નથી. એટલે સત્સંગતિ સૌના મૂળમાં છે એમ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર લખે છે. ભક્તિને પ્રગટ કરવાને માટેના સાધનોની ચર્ચા વિચારણા રામચરિત માનસના આરંભમાં સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કરી બતાવે છે અને તે સઘળા સાધનો વેદને અનુકૂળ, શાસ્ત્રને અનુકૂળ, ભારતીય સંસ્કૃતિની જે પ્રાચીન પરંપરા છે તેને અનુકૂળ સાધનો છે. બીજું સાધન સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ બતાવે છે, શાસ્ત્રોમાં કહેલું જ છે કે સતયુગમાં ધ્યાન ધરવામાં આવતું હતું, ત્રેતાયુગની અંદર પૂજન અર્ચન કરવામાં આવતું હતું, દ્વાપર યુગની અંદર પણ યજ્ઞ યાગાદી કરવામાં આવતા હતા, કળીકાળની અંદર તો નામ જ કેવલ એકમાત્ર સાધન છે. એ નામનો જો આધાર લેવામાં આવે સાચા દિલથી પ્રેમપૂર્વક તો સર્વ પ્રકારના કષાયોની નિવૃત્તિ થઈ જાય અને માનવ પોતાના જીવનનું કલ્યાણ કરી શકે છે. સંસ્કૃત શ્લોક છે, શ્રીમદ ભાગવતનો શ્લોક છે. સ્વનામ ધન્ય પ્રાતસ્મરણીય પરમાત્માના પરમ કૃપા પાત્ર સુખદેવજી મહારાજે જિજ્ઞાસુ શ્રેષ્ઠ પરિષ્કૃતને આ શ્લોક કહેલો છે. કૃતો યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈહિ દ્વાપરે પરિચર્યાયામ કલૌ તદ હરિકીર્તનાત. કળીકાળમાં તે હરિકીર્તન દ્વારા સિદ્ધ થાય પરમાત્માની કૃપા સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પોતાની ભાષામાં રામચરિત માનસમાં તે વાત કહેતા જણાવે છે. સત્યયુગમહી ધ્યાન ધરી, સત્યયુગમહી ધ્યાન ધરી, ત્રેતાયુગમાં યજ્ઞ કરી, ત્રેતાયુગમાં દ્વાપરમાં પૂજન અરચન, દ્વાપરમાં કરી કરાતું પ્રભુ દર્શન, કરી કરાતું પ્રભુ દર્શન,
મલિન દોષ ભંડાર સમા, મલિન દોષ ભંડાર સમા, પરંતુ મન આ કલિયુગમાં, પરંતુ મન આ પાપ સમુદ્રે મીન સમા, પાપ સમુદ્રે મીન સમા, મગ્ન બને છે માનવના, મગ્ન બને છે માનવના, એવા કરાળ કળિયુગમાં, એવા કરાળ કળિયુગમાં, નામ કલ્પ દ્રુમને જપતા, નામ કલ્પ દ્રુમને જપતા, જાળ જગતની દૂર થતી, જાળ જગતની દૂર થતી, પ્રશાંતિ પામે છે તપતા, પ્રશાંતિ પામે છે તપતા, પ્રશાંતિ પામે છે તપતા, પ્રશાંતિ. કલિયુગમાના કર્મ કે ભક્તિ જ્ઞાન વિવેક, રામ નામનો છે ખરો આધાર ખરે, રામ નામનો છે ખરો આધાર ખરે, એક આધાર ખરે એ. અને સમસ્ત રામચરિત માનસના સાર સંદેશ જેવો એક સુંદર દોહો તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની અંદર લખે છે, પ્રસ્તુત કરે છે. આખા એ રામચરિત માનસમાં એવા કેટલાક દોહાઓ છે જેને રામચરિત માનસના સાર જેવા કહી શકાય. જેમ ગીતામાં કેટલાક શ્લોકો છે, ગીતામાં જેમ કેટલીક પંક્તિઓ છે, 700 શ્લોકોની ગીતાના સાર અથવા નિચોડ રૂપે કહી શકાય. આપણને કોઈ કહે કે ગીતાનો સાર તમે બે જ શબ્દોમાં કહી બતાવો, બે જ શબ્દોમાં, તો આપણે કહી શકીએ. ઘણા એવા શબ્દો છે છતાં કહી શકીએ કે તમારે ગીતાનો સાર બે જ શબ્દોમાં જોઈએ તો 9મો અધ્યાય અને 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક, અને તે જે છેલ્લો શ્લોક છે તેના છેલ્લા બે શબ્દો, ભજસ્વ મામ, ભજસ્વ મામ અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. આ અનિત્ય છે, સુખકર નથી એવો સંસાર, તેને પામીને ભજસ્વ મામ, મને ભજ, મને ભજ, વિષયોને ના ભજીશ. આ ગીતાનો સાર છે. વળી કોઈ આપણને કે ગીતાનો સાર બે જ શબ્દોમાં કઈ બતાવો, તો આપણે એમને કહીએ કે 8મા અધ્યાયમાં ચાલ્યા જાઓ, 8મા અધ્યાયના 7મા શ્લોકને વાંચી લો, 8મા અધ્યાયનો 7મો શ્લોક, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુધ્યચ મય્યર્પેત મનો બુદ્ધિર મામે વૈશ્યસ્ય સંશયાઃ. એમાં મામ અનુસ્મરયુધ્યચ આ બે શબ્દો ગીતાના સારું, મારું સ્મરણ કરતા રહો, કર્તવ્ય કરતા રહો. આ છે. કોઈ આપણને વળી કે ગીતાના સારને હજુ પણ તમે બે શબ્દોમાં કહી બતાવો ને, તો પછી આપણે કહી શકીએ નીતિર મમ, નીતિર મમ. ગીતાના 18મા અધ્યાયના છેવટના બે શબ્દો. કોઈ આપણને કહે કે એક જ શબ્દમાં ગીતાનો સાર કહી દો ને, બે નહીં હવે એક જ, તો આપણે કહી શકીએ કે 18મા અધ્યાયનો છેલ્લો શબ્દ એ ગીતાનો સાર, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિ મતિર મમ. એ મમ છેલ્લો શબ્દ એ ગીતાનો સાર, કે હે જીવ મમ મારો થા, મને ભૂલતો નહીં, મને છોડતો નહીં, બીજાને ભસતો નહીં, હૃદયમાં બીજાને સ્થાન આપતો નહીં, બીજાનું ચિંતન મનન કરતો નહીં, બીજાની સાથે આસક્તિ કરતો નહીં, બીજાનું મમત્વ ધરતો નહીં, મારો જ પૂજારી બનજે, અનુરાગી મારો જ થજે, દિલ દેવું હોય તો મને જ દેજે. હવે તમે આ મમનું જેટલું પણ ભાષ્ય કરી શકો તેટલું ઓછું, પણ મમમાં આ બધું જેમ વિટામિનની ગોળીમાં શક્તિ સંચારક તત્વો સમાઈ જાય એવી રીતે મમમાં આ બધું સમાઈ જાય છે. તો આપણે કહી શકીએ કે એક જ શબ્દ જોઈતો હોય તો મમ છે. વળી આપણને કોઈ કહે કે એક જ શબ્દમાં કહી દો ને તમે ગીતાનો સાર સંદેશો, તો આપણે કહી શકીએ કે તો પછી તમે પ્રથમ અધ્યાયમાં ચાલ્યા જાઓ, અને પ્રથમ અધ્યાયની અંદર પ્રથમ જ શબ્દને પકડી લો, એ ગીતાનો સાર. ધર્મ ક્ષેત્રે તમે ક્યાં બેઠા છો? ધર્મ ક્ષેત્રમાં બેઠા. આ પંચમહાભૂતનું શરીર છે તે ક્ષેત્ર, ખેતર છે. ધર્મ ક્ષેત્ર, ધર્મ કરવાનું ખેતર છે. અધર્મ ન કરતા આની દ્વારા ધર્મપરાયણ બનજો અને ધર્મના સ્વામી પરમાત્મા તેમનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરજો. આ ધર્મ ક્ષેત્ર. આવી રીતે શાસ્ત્રોની ખૂબીઓ હોય છે અને તેનો અભ્યાસ જેમ જેમ આપણે કરીએ, ચિંતન મનન કરીએ, તેમ તેમ તેની ખૂબીઓ સમજાય છે. તો કોઈ આપણને એમ કહે કે રામચરિત માનસ મહાન ગ્રંથ છે, તેના દોહાઓ કેટલાય છે, તો તે દોહાઓના કોઈ એવા દોહાઓ કહી શકો કે એમાં રામચરિત માનસનો સંદેશો સંપૂર્ણપણે સમાવવામાં આવ્યો હોય? તો આપણે કહી શકીએ કે તમારે જો નામના મહત્વને જાણવા માટેનો દોહો જોઈતો હોય તો તે અમે તમને કહીએ. નામનો વિષય ચાલે છે એટલે આપણે કહી શકીએ. રામ નામ મણિ દીપ ધરો દેહ દેહરી દ્વાર, તુલસી ભીતર બહાર જો ચાહસી ઉજિયાર. આ રામ નામ મણિ દીપને દિલ મંદિરમાં દા, આપણે એનું ગુજરાતી કવિતામાં કર્યું. રામ નામ મણિ દીપને, રામ નામ મણિ દીપને મન મંદિરમાં ધાર, તુલસી પ્રકાશ જો ચહે અંદર તેમ બહાર, તુલસી પ્રકાશ જો ચહે અંદર તેમ બહાર. એક જ સાધન તુલસીદાસજી બતાવે છે, નામનું સાધન. અંદર અને બહાર પ્રકાશની પ્રાપ્તિ કરવી હોય તો સાધન બતાવે છે. તો આપણે તે નામની સાધનાને સમજીએ અને નામની ટેકનિકને સમજીએ કે નામ કેવી રીતે લેવું. નામ લેતા લેતા મને એકાગ્ર નથી થતું તો કેવી રીતે એકાગ્ર કરવું તે પણ આપણે સમજીએ. નામ તો આપણે જપીએ પણ મન તો પાછું ફરતું રહે, તો મન ફરે નહીં, એને માટે શું કરવું જોઈએ? કોઈક સાધના તો હોવી જોઈએ એને માટેની, જે આપણને કામ લાગે. આવતીકાલે આપણે આ સાધન વિશેષની ચર્ચા કરીશું, વિચારણા કરીશું. આવતીકાલે વળી 6:30 વાગે અહીંયા આપણે ભેગા મળીશું. રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ જય જય, રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ. નામથી કેટલો બધો આનંદ આવે છે, મન એકાગ્ર થાય છે. તો આ ધૂન તમે બોલો તો તમને સમજાય કે કેટલું મન એકાગ્ર ને આનંદમય બની જાય. રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ, રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ હરિ, રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ હરિ, રામ કૃષ્ણ હરિ જય જય રામ હરિ, રામ કૃષ્ણ હરિ જય જય રામ હરિ.
કન્યા બની સ્નાન કરીને મની
પાઈ
भजन से मुक्ति पाए, भज मन श्री नंदलाल नटवर गोपाला, भज मन श्री नंदलाल नटवर गोपाला, गोपाला नंदलाला, गोपाला नंदलाला, भज मन गिरिधर लाल नटवर गोपाला, भज ला रोई, भरी सभा में द्रौपदी रोई, आवो लाज बचावो मोरी, आवो लाज बचावो मोरी, भक्तन के रखवाड़ नटवर गोपाला, भक्तन के रखवाड़ नटवर गोपाला, पांडव के प्रतिपाल नटवर गोपाला, पांडव के प्रतिपाल नटवर गोपाला, नटवर गोपाला, भज मन गिरिधर लाल नटवर गोपाला, भज मन भद्री विशाल नटवर गोपाला, भज मन भद्री विशाल नटवर गोपाला,
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। मङ्गलं भगवान् विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्षो, मंगलाय तनोहरी, सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। ॐ शांति, ॐ शांति, ॐ शांति।
त्रण प्रकारनी शांति। एक शरीरनी शांति, शरीर जो निरोगी होय तो आगळनुं काम सरळ थाय। एटले पहला के छे, प्रभु अमने स्वस्थ शरीर आपो, शक्तिशाळी निरोगी शरीर आपो, हमेशा कर्तव्यमां परायण रही। बीजी वार शांति मांगे छे मननी शांति, सारा विचारो, सारा भावो, सारा संकल्पो, मनोबल। त्रीजी शांति आत्मानी शांति, काम क्रोधादी कषायोनी निवृत्ति, अने आत्मज्ञाननी अलौकिक आभा अंतकरणनी अंदर प्रगट थाय, अने परमात्मानी परम कृपाने अनुभवाय, ते द्वारा आत्मिक शांति। अपनी अंदरनी शांति, बाहरनी शांति, केवल आपणने ज नहीं पण सौने शांति, जीव मात्रने, एम नहीं के केवल मानवोने, जीव मात्रने शांति। ऊपर शांति, नीचे शांति, आगळ शांति, पाछळ शांति, सर्वत्र शांति, शांति शांति शांति। त्रण वार एटला माटे शांति बोलवामां आवे छे, शरीरनी शांति, मननी शांति, आत्मानी शांति, अने समस्त संसारना सगळा जीवोनी शांति। आवी भावना साथे त्रण वार ओम शांति शांति शांति
આપણે બોલીએ
ઓમ શાંતિ ઓમ શાંતિ.